કાગ ભસંડી કે છે, પક્ષીરાજ એ મારા ગુરુ એવા વિપ્રશ્રેષ્ઠ શિવ ભક્તએ ભગવાનની સ્તુતિ કરી, મારી પાસે જે શ્રાપનું નિવારણ કેવી રીતે થાય એની મારી પ્રાર્થનાને ભગવાને સ્વીકારી, શ્રાપનો અનુગ્રહ પણ આપ્યો. 10,000 વર્ષની જગ્યાએ માત્ર 1,000 વર્ષની સજા કરી અને કહ્યું કે હે વિપ્ર સાંભળ, હવે આવું ફરી કરીશ નહીં. મારો આ શ્રાપ છે એ ક્યારેય પણ નકામો જવાનો નથી. શ્રાપને હળવો કર્યો અને જે પોતાનો ભક્ત એવા વિપ્રને કહ્યું, જા આને શ્રાપમાંથી થોડોક હળવો કરું છું, જન્મત મરત દુસ્સહ દુઃખ હોય, મારો શ્રાપ વ્યર્થ તો નહીં જાય, પણ જન્મતા ને મરતા દરેકને અપાર દુઃખ થતું હોય. જન્મવાનું દુઃખ સમજણ પડતી નથી, અભૂત અવસ્થા હોય છે, પણ મૃત્યુનું દુઃખ તો વ્યક્તિને હરરોજ હરપળ હર શ્વાસ સતાવતું હોય. અને કહ્યું, જા જન્મત મરત દુસ્સહ દુઃખ, ભયંકર પારા વાર દુઃખ થશે
જન્મતા.
અને તે છતાંય ભગવાન શિવ ઉદાર બન્યા છે. આશુતોષ જલ્દી પ્રસન્ન થનારા, કે જન્મ મરણનું દુઃખ એવું ભયંકર છે, અસહ્ય વેદના વાળું, છતાંય હે વિપ્ર તમારો ભક્ત છે અને તારા વિનયથી, તારી સ્તુતિથી, તારી પ્રાર્થનાથી પ્રસન્ન થયો છે, એટલે આ પાપી જીવને એહી સ્વલ્પહ નહીં વ્યાપે, જા એને એવું સહેજ પણ જન્મ મરણ દુઃખ અનુભવવું નહીં પડે. કો કેટલે સુધી? 10,000 ના 1,000 અને 1,000 જન્મની અંદર પણ, જન્મની અંદર પણ કહ્યું કે મૃત્યુનું, જન્મ અને મૃત્યુનું દુઃખ એને સહેજે નહીં, વરદાન આપ્યું, એટલે શ્રાપ મટી ગયો, વરદાન થયું. મૃત્યુ પામતા દેહ ભાવ નહીં, હું શરીર નથી, હું આત્મા છું, હું પરમાત્માનું તત્વ છું, મને મૃત્યુ છે જ નહીં, હું મરતો જ નથી. જે જન્મે છે શરીર, મરે છે શરીર, હું તો જન્મતો નથી, મરતો. આ પ્રકારનું જ્ઞાન કહેવાની તાત્પર્ય એમની પાછળનો આશય, એનું જ્ઞાન બન્યું રહેશે, પણ 1,000 વર્ષ 1,000 જન્મ તો લેવા જ પડશે, પણ જન્મ મરણના દુઃખ એને સહેજ પણ અસર કરશે નહીં. બસ એક કપડું પહેર્યું, બીજું ઉતારી નાખ્યું, જેમ આપણે કપડાં બદલતા છે, જે દુઃખ કે ક્લેશ કે પીડા દર્દ થતું નથી, એમ આને પણ શરીર બદલતા છે પણ દુઃખની અનુભૂતિ થશે નહીં. જા આટલો અનુગ્રહ, આટલું વરદાન આપું
છું.
હે બ્રાહ્મણ, હે વિપ્ર, જો તે સ્તુતિ કરી છે અને તારો શિષ્ય છે, ભલે મારી ભક્તિ અને ઉપાસના કરી છે દંભ અને આડંબરથી, છતાંય કોઈ દંભ અને આડંબરથી, ડોળથી મારી ભક્તિ કરી છે, છતાંય કેવી રીતે કહી શકશો કે ભગવાનનું નામ સ્મરણ કરીએ ને, ગમે તેવું હોય, ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દેશી દસ. આગળ આપણે તુલસીદાસજીએ કહી દીધું છે, આટલો બધો અનુગ્રહ ભગવાન શિવે આ કાગભૂષણી કહે છે, હું અલકટ નીચ દુરાચારી દંભી અહંકારી આટલો બધો, છતાંય મારી ઉપર આટલો અનુગ્રહ શિવે કેમ કર્યો? તુલસીદાસજી આગળ બહુ સ્પષ્ટ કર્યું છે, ભાવથી કે કુભાવથી, આળસ ખાતા કે કોઈ પણ પરિસ્થિતિ શુભ કે અશુભ પરિસ્થિતિ, અનખ કોઈ પણ પરિસ્થિતિમાં મારું નામ જપશે ને તેનું મંગળ જ થવાનું છે, બધી ચારે તરફથી એનું મંગળ થવાનું. એક બાજુ જેમ ખાંડ વધારે નાખીએ, શેક ઓછી નાખીએ તો એની અંદર ગરપણ તો શાક દાળમાં આવવાનું, થોડું ઘણું ગરપણ થોડું નાખીએ, લાડવામાં વધારે નાખીએ તો વધારે ગરપણ આવે. એટલે નામ જપત મંગળ દિશી દશ, નામ સ્મરણ કરો ને એટલે તમારું મંગળ થવાનું છે. એ પ્રમાણે એ ન્યાય અહીંયા ગાડી કહ્યું, જા તને 1000 જન્મ થશે પણ દુઃખ નહીં થાય, અને એની અંદર તારું જ્ઞાન જે આપેલું છે એ જ્ઞાન બનેલું રહેશે. હવે પછી પણ તારા ગુરુ તને જે કંઈ જ્ઞાન આપશે એ જ્ઞાન પણ તારું બનેલું રહેશે. પણ હે શૂદ્ર સાંભળ, મારું આ વચન વ્યર્થ નહીં જાય, નકામું નહીં જાય. કાગમુસુંડી પોતાની માટે કે મને ભગવાન શિવે સંબોધન કર્યું, શૂદ્ર એટલે અલકટ, શૂદ્રનો ભાવ એ નથી, પણ જે ભગવાનનું ભજન નથી કરતો, જે અહંકારી છે, જે અભિમાની છે, જે દુરાચારી છે, એને શૂદ્ર સંબોધન કર્યું. કાગભૂસુંડી કહે છે હું પણ હતો તે વખતે, પણ તે આ મારી વૃત્તિ અત્યારે જે છે એટલે હું તપસ્વી ને ઋષિ તરીકે છું, પણ તે વખતે મારો જન્મ એવો હતો, મારો સ્વભાવ એવો હતો, મારું આચરણ મારો વ્યવહાર એવો હતો, હું દુરાચારી હતો, અહંકારી દંભી હતો, એટલે ભગવાને મને શુદ્ર કહ્યું. શુદ્ર કહેવાની પાછળ બીજો કોઈ આશય નથી. કોઈ જીવ ભગવાનની આગળ તો નાનો નથી જ, ભગવાન કોઈને નાનો બનાવતા નથી, પણ જયારે જીવ કર્મવશ થઈને પોતાને અલકી વૃત્તિથી ખોટાને અલકા કામ કરે ને, ત્યારે ભલે બ્રાહ્મણમાં જન્મ્યો હોય તો એ શુદ્ર, એ અલકટ. કહ્યું ને અહીંયા આગળ, આ બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો હતો કાગભૂસણજી, પણ ત્યાં કામ અલકા કરતો હતો, બ્રાહ્મણનો દીકરો હતો, છતાંય હું શુદ્ર થયો. એટલે કહ્યું શુદ્ર મારું વચન વ્યર્થ નહીં જાય, અને એટલા માટે ભગવાન રામની રઘુપતિ અવધપુરીની અંદર ફરી મારો પાછો જન્મ થયો, અને ફરી પાછું ત્યાં આગળી ભગવાનના ચરણોમાં મન મૂકીને સેવા કરવા માંડી. અને એ અયોધ્યા નગરીની એ ધરતીનો પ્રભાવ એને કારણે, અને એ ઉપરાંત ભગવાન શિવનો એની પર અનુગ્રહ હતો, કૃપા હતી, એને લીધે એને કારણે તારા હૃદયની અંદર, એટલે મારા હૃદયમાં કાગભૂસુંડી કે છે, કાંટા તો ભગવાન શિવ કે છે, તારા હૃદયની અંદર ફરી પાછી ભગવાન રામની ભક્તિ પ્રગટ થશે, એ પણ મારા અનુગ્રહથી. લે અત્યાર સુધી દુષ્ટ કયો, નીચ કયો, અલકટ કયો, અને હવે કહે છે કે ભાઈ સા સતી કરી પુનિ કરઈ પસાવ, નાથ પ્રભુન કર સહજ સ્વભાવ, માં છોકરાને પેલું તાળ મારે ખરી વેલણ લઈ ટપલાટે ખરી, અને પછી છેક પાલવમાં મોઢું હંતાડીને માથે હાથ ફેરવીને થાનો રહી અરડીશ નહીં, એમે કહી દઈ. એમ ભગવાન શિવ એને સજા પણ કરી, સજા કર્યા પછી પાછો વાલથી કહ્યું, ભાઈ મારી વાત સાંભળ, આ સત્ય વાત તને કહું છું, અને એને જરા ધ્યાન દઈને સાંભળજે અને પ્રમાણે કરજે. જો મારી પૂજા મારી ભક્તિ કરતો હતો, અને ભગવાન વિષ્ણુ હરિની ઉપેક્ષા કરતો હતો, નિંદા કરતો હતો, હરિ તો શરણ વ્રત જા, ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરાય એવું વ્રત કરવું પડશે તારે, વ્રત બતાવ્યું, અને દ્વિજ સેવકાઈ આ તારા ગુરુ એ બ્રાહ્મણ તેનું આટલું બધું અપમાન કરી નાખ્યું, હવે તું બ્રાહ્મણની સેવા કરજે અને એમને સંતોષ થાય એવી રીતે. યાદ રાખજે ક્યારેય પણ બ્રાહ્મણ જો અપમાન કર્યું તો પોતે બ્રાહ્મણ જ છે, પણ ભગવાને એક વાર શુદ્ર કહી નાખ્યો, પછી પાછો ભાઈએ કહ્યો, અને કહ્યું યાદ રાખજો, બ્રાહ્મણ કોને કહેવાય તો વાત ભગવાન શિવે કહી દીધી. માત્ર જન્મથી જ બ્રાહ્મણ એ બ્રાહ્મણ નથી હોતો, જન્મથી બ્રાહ્મણ થયેલા ને શુદ્ર કહી નાખ્યો, અલકટ કહી નાખ્યો, નીચ કહી દીધો. તો અહીંયા કહ્યું આ બધાની કરહી વિપ્ર, જે સાચો ભગવત સેવી હોય, જે સાત્વિક હોય, ભગવાનનું ભજન કરતો હોય એવા વિપ્રનું, એવા બ્રાહ્મણનું હવે ક્યારેય પણ અપમાન કરીશ નહીં. સમજી રાખજે, સંત સાધુ સંત છે, સાચો સાધુ સંત જેમાં સાધુતા છે, જેમાં ભગવદ ભજન છે, જેમાં સાત્વિકતા છે, અને જેની પાસે કોઈ પણ સાધન ભજનનું ધન છે, સાધન ભજનનું, એવા સંતને જાણે સ્વનંત એ ભગવાન શ્રી હરિ સમાન છે એમ તું સમજજે, ફરી આવી ભૂલ કરીશ નહીં. ઇન્દ્રનું વજ્ર અને મારું ત્રિશુલ એ ઘણા મોટા વિશાળ શક્તિ વાળા છે. કાળનો દંડ અને ભગવાન વિષ્ણુનો ચક્ર એ મહાકરાલ છે. આ ચાર સાધનોથી પણ જે ના મરે, જે ચાર સાધનથી ના મરે, ઇન્દ્રના વજ્રથી, ભગવાન શિવના ત્રિશૂળથી, કાળના દંડથી અને વિષ્ણુના સુદર્શન ચક્રથી જે ના મરે, તે આ કદાચ એ બધા શક્તિહીન થઈ જાય, પણ જો ઇનકર મારા નહીં મરે, કદાચ એનાથી ના મરે તો એમની શક્તિ કુંઠિત થઈ જાય ચારની, તો વિપ્રદ્રોહ પાવક. પણ બ્રાહ્મણનો જે શ્રાપ છે, બ્રાહ્મણનો જે કોપ છે, જે અપમાન છે, એનાથી જ્યારે એને બાળી મૂકે ને ત્યારે એની કોઈ રક્ષા કરી શકતી નથી. બસ આ વાતને વિવેકપૂર્વક મનમાં સમજી રાખજે. ભગવાનના બધા જ હથિયારો કદાચ શક્તિહીન થઈ જાય, પણ આવા તપસ્વી બ્રાહ્મણના અપમાનનો જે રોષ છે, એ અપમાનની જે સ્થિતિ છે, એ તને બાળીને ખાક કરી નાખે ને ત્યારે તને કોઈ બચાવવા નહીં આવી. ભગવાને જેનું સર્જન કર્યું એની રક્ષા ગુરુ કરી શકે, પણ ગુરુના ક્રોધનો આવેશ જો બન્યો એની રક્ષા કોઈ ના કરી શકે. હરિના સર્જ્યા પડ્યા જીવ જાળ, ગુરુ તેની મુક્તિ કરે. ગુરુ મહારાજ એની મુક્તિ કરે. તુમ કહ જગ દુર્લભ, એટલે આ પ્રમાણે વિવેક પૂર્વક રહેજે, અને આ વિવેક ને મનમાં ધારણ કરી રાખજે. સાચા બ્રાહ્મણ નું અપમાન કરીશ નહીં, અને જો તું આ પ્રમાણે રહીશ, આ પ્રમાણે તારા જીવનને જીવતા શીખીશ, તો આ જગતની અંદર તારા માટે કશું જ દુર્લભ નહીં હોય, બધું તને પ્રાપ્ત થઈ જશે. કેટલો બધો શાપ ખુલ્લો કરી નાખીને વરદાન આપવા માંડ્યા, કેટલા બધા ઉદાર છે ભગવાન, ભોળાના જ કહ્યું છે ને. અને એક બીજો આશીર્વાદ આપું છું, આટલું આપ્યા પછી એ કહે છે ઓછું પડ્યું, કહ્યું ભરે ભરે, ફરી બીજો આશીર્વાદ આપું છું, અને તારી ગતિ દુર્ગતિ નહીં થાય, તારી જેટલી જેટલી થશે એટલી બધી જ સદગતિ થશે.